વાલા ભક્તો, તીર્થધામ કુંડલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત આ 16મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર આપણે માણી રહ્યા છીએ. વાલાવાલા મહારાજની અસીમ કૃપાથી આપણા જીવને ભગવાનમાં જોડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ખરેખર બહુ આનંદ થાય છે. એમાં આજ તો બહુ આનંદ થયો, તમે બધા કેટલા વહેલા આવીને સરસ બેસી ગયા છો. સવારમાં ભજન થાય એવું પછી થતું નથી, માટે વહેલા ઉઠી સાધકજનોએ સાધના કરવી પડે. સિદ્ધ હોય એને તો કંઈ કહેવાનું હોતું નથી, પણ જે સાધક હોય ને એણે સાવધાની રાખીને પ્રયત્ન કરવો જરૂરી છે. ભગવાન શ્રી હરિમાં કાલે કહ્યું એમ જોડાવું બહુ કઠણ છે, બીજું બધું બહુ હેલું છે. અને કથાઓ કરીએ, પારાયણો કરીએ, ઉત્સવ કરીએ, સત્સંગ પ્રચાર કરીએ, દોડી દોડીને સેવા કરીએ, આ બધું તો હોંશે હોંશે થાય, પણ પલોઠી વાળીને વૃત્તિઓનો સંકોચ કરી ભગવાનમાં વૃત્તિઓ રોકવાનું કામ એ બહુ અઘરું છે. અને એક હામટા ઝાઝા માણસોને ભજનમાં બેહવું એક હારે બધાયથી તો થાય નહીં, પણ આ જોગમાં ને જોગમાં, કેફમાં ને કેફમાં, એકાબીજીના સાથમાં, હૂંફમાં, પ્રેમમાં ને એકાબીજાના બળમાં થાય. આમાં થોડું ઓછું બળ હોય એનાથી એ પણ બેસાય અને ભગવાન સંભાળી શકાય, આ સમૂહનો લાભ છે. અને આમાં મહારાજ બહુ રાજી થાય, ભગવાનને બહુ ગમે. અને ભગવાનનું ધ્યાન જે સૌનો દાસ થાય ને એને જ થાય છે. એટલે આપણા મનને આપણે દાસ થવાનો રોજ ઉપદેશ દેવો કે બાપા તું દાસ થા, બધાયનો દાસ થા. કારણ કે આ સવારના ચિંતનમાં આપણે જે પ્રેમાનંદ સ્વામીના પદ ઉપર ચર્ચા કરીએ છીએ એની 15મી પંક્તિ આપણે આવ્યા છીએ, એમાં સ્વામી એવું લખે છે, દિન બંધુ દયાઉર આણીને સહજાનંદજી. અહીંયા શબ્દ સ્વામીએ વાપર્યો દિન બંધુ. દિન એટલે દાસ, દયા પાત્ર, એના ઉપર દયા કરીને ભગવાન આવ્યા તારવા પાપી પ્રાણીને સહજાનંદજી. બહુ સરસ પંક્તિ છે. દિન બંધુ દયાઉર આણીને, દિન બંધુ છે ને દિનના સહાયક છે, ભક્તના ભગવાન ભાઈબંધ છે. આવા પરમાત્મા દયા કરી અને આવ્યા. જો આવ્યા કે છે પાપી પ્રાણીને તારવા, પણ દયા દિન જન ઉપર દયા કરીને પ્રભુ પાપીને તારવા આવ્યા. ભગવાનનો ભગત હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, એને દુષ્ટ લોકો, પાપી લોકો હેરાન કરે, ત્યારે ભગવાન અવતાર લે છે, ભક્તની પાપી થકી રક્ષા કરે છે અને પાપીનો પાછો પ્રભુજી ઉદ્ધાર કરે છે. પાપીને તારવા આવ્યા પણ ભક્તને ઉગારવા. હો, ભગવાનના ભક્ત થાય એને તો બહુ ફાયદો છે, બહુ ફાયદો. માટે ભગવાન શ્રી હરિના દાસ થવું, એને આપણા ઉપર દયા આવે એવા થવું. અને ભગવાનને દયા છે ને બધી બાબતમાં આવે છે, પણ એક વાતમાં એને દયા નથી આવતી. અહમ ઉપર ભગવાનને દયા નથી આવતી. ને ભગવાનના સંતને બીજી બધી બાબતમાં દયા આવે, અહમ ઉપર દયા નથી આવતી. માટે એ તો આપણે જ સમજીને પોતાને ઠબકો દઈ દઈને મેલી દેવું જોઈએ. વચનાવ્રતમાં છે કે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે, અહંકારી ઉપર ન કરે. એટલે અહમ ઉપર કોઈની દયા નથી થતી, એવો ખરાબ દોષ છે. માટે દીન થવું, દીન. તો ભગવાન શ્રી હરિ આપણો ઉદ્ધાર કરશે. એ તારવા જ બેઠા છે પણ દીનને, અહંકારીને નહીં. હો કે અને જો આપણે દીન થાય ને તો પછી આપણે કઈ કરવાનું નથી, બધું ભગવાન સંભાળી લે. જો આપણે અહંકારી રહ્યા તો બધું આપણે કરવાનું છે, તો ભગવાન કઈ કરવાના નથી. અહમ મેલ્યું તો ભગવાન ઊભા થઈ જાય, અને અહમ જેવું જાલ્યું એટલે ભગવાન તરત પોતાને સ્થાને બેસી જાય. કેમ જે પ્રભુ સમજે કે હવે આપણે કંઈ જવાની જરૂર નથી ને આપણે કંઈ કરવાની જરૂર નથી. ભગત બહુ બળિયાશ, બધું કરી લે એની મેળે મોક્ષ સુધા. હવ મને પકડી એની મેળે લેહન પછાડી દેહે. દિન બંધુ દયા ઉર આણી સહજાનંદજી,
દિન બંધુ દયા ઉર આણી ને સહજાનંદજી,
દિન બંધુ દયા ઉર આણી ને સહજાનંદજી,
દિન બંધુ દયા ઉર આણી ને સહજાનંદજી.
આવ્યા તારવા પાપી પ્રાણી ને સહજાનંદજી,
આવ્યા તારવા પાપી પ્રાણી ને સહજાનંદજી,
આવ્યા તારવા પાપી પ્રાણી ને સહજાનંદ. નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા, હે બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે રે વારે વારે જાઉ. આ પ્રેમાનંદ સ્વામીની જ પંક્તિ છે. અધમ ઉદાહરણ નામના નામી બિરુદ તમારું સદાય સ્વામી, કીધું સત્ય કળીમાં બહુજન તારણે રે વારે વારે જાઓ વાલાજી તમારા વારણે. કે તમે આ વખતે ઘોર કળિયુગમાં અવતાર લઈને અધમ ઉદાહરણ એવું જે તમારું નામ, કીધું સત્ય, સત્ય કીધું, શા માટે સત્ય કીધું? બહુજન તારણે. બહુ લોકોના ઉદ્ધાર તો જ શક્ય હતા કે તમે તમારું અધમ ઉદાહરણ નામ જો સાર્થક કરો. આજ તમે સાર્થક કર્યું મહારાજ. અનેક નરનારીઓ ભવસાગરમાં ડૂબકા ખાતા બિચારા અથડાતા, કાંઈ એને હૂજતું નહોતું, ત્યારે હે બળિયા પરમાત્મા, તમે બાહ્ય ગ્રહીને એને બારણે કાઢ્યા. બાહ્ય ગ્રહીને કાઢી મને બારણે, નહીતર વહી જાય ક્યાંની ક્યાંય, એવું સ્વામીએ એક પદમાં કહ્યું છે. આવા વાલા વાલા મહારાજ આપણને તારવા આવ્યા છે. ખૂબ ખૂબ મહારાજનો આભાર, વારે વારે મહારાજને વંદન કરવું કે પ્રભુ તમે તો બહુ દયા કરી, બહુ દયા કરી. તમે ન આવ્યા હોત તો અમારું શું થાત, હે અમારું શું થાત. આપણે અધમ છીન પતિતને એ વાત છે, બહુ આપણી જાતને આપણે ઊંચી ન સમજવી. કેટલાય અહંકાર છીન, ઈર્ષા છીન, માન થીન, રાગ થીન, દ્વેષ થીન, સ્વાદ થીન, રૂપ થીન, સ્પર્શ થીન ભરેલા છે. ભગવાન શ્રી હરિ કરુણા કરશે ત્યારે જ આપણો જીવ ઉદ્ધરશે. ભગવાન શ્રી હરિના પગ પકડી આ સત્સંગમાં જો કાંઈક થોડી ઘણી આપણાથી સેવા થઈ જાય, થોડુંક કાંઈક જો એવું થઈ જાય કે ભગવાનની નજર પડી જાય, તો બેડો પાર થઈ જાય. કાંઈક જો સારું થઈ જાય ને તો કામ થઈ જાય. કાંઈક ઊંધું કરી નાખી તો કામ બગડી જાય. હા, એકવાર મહારાજ છે ને અડવાણા પગે હાલ્યા જતા હતા, એટલે ઉઘાડા પગે, એમાં મહારાજના પગમાં કાંટો વાગ્યો. હવે સાધુ સંતો સાથે હતા પણ એમની પાસે કાંઈ કાંટો કાઢવાનું સાધન ન મળે, ને મહારાજને તો કાંટો વાગી ગયો ને પાણી બેહી ગયો. પેલા સાધુ સંતો મહારાજને કાંટો વાગ્યો એટલે ફરતા ફરતા થઈ ગયા, એમાં એક બ્રાહ્મણ બરોબર ત્યાં નીકળેલો, એણે આ જોયું, આમ ઓળખે કે આ સ્વામિનારાયણ છે, ભગવાન કહેવાય છે. પણ બ્રાહ્મણના મનમાં એમ થયું છે મોટા, હજારો માણા એને માને, એમની સેવા જો મારાથી કાંઈક થાય તો મારું ભલું થાય. એટલે બ્રાહ્મણ કે, એ મહારાજ તમે કહો તો હું કાંટો કાઢી દઉં. કે સાધુ બધા કે, તો તારા ભાગ્યને લ્યા, ભગવાનનો તને સ્પર્શ થાય, ભગવાનની તારથી સેવા થાય, જાણે કા તારો કાંટો કાઢવા જ ભગવાને કાંટો વગાડ્યો લાગે છે, નહીતર તો પરમાત્મા સર્વ કરતા હરતા, એને તો વળી કાંટો વાગે, એને તેવા શું પાપ કર્યા હોય ભગવાનને કાંટો વાગે. આપણે કંઈક કોકને કાંટા વગાડ્યા હોય તો આપણને વાગે, કરમ ફળ ભોગવવા પડે એટલે. પણ પરમાત્મા તો કોકના ઉદ્ધાર માટે જ કંઈક લીલાઓ કરતા હોય છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, કાંટો કાઢી દો. પછી રસ્તાની કોરે કંઈક ઝાડ હશે, ત્યાં મહારાજ ને બ્રાહ્મણ બેઠા. પછી મહારાજનો ચરણારવિંદ લઈ બ્રાહ્મણે સેતેના ગોઠણ ઉપર રાખ્યો અને બહુ હેતથી પોતાના કપડે સાફ કર્યો, પોતાનું હોય ને પેલું ફાળિયું, એનાથી આમ હેતથી સાફ કર્યો ચરણારવિંદ. અને પછી બહુ એને પ્રેમ થયો અને આમ હેતથી ચીપીએ કરીને કાંટો ખેંચી લીધો, જરાય ભગવાનને દુખાવા ન દીધું. બોલો, ભગવાન એના પર રાજી થઈ ગયા. ભગવાન કે, તમે અમારા કાંટા કાઢ્યા, તમે અમારું બહુ ભલું કર્યું, તમે અમારું બહુ કર્યું કામ, બહુ કામ કર્યું. મહારાજ એવા હતા, કોક થોડુંક મહારાજની સેવા કરે ને તો મહારાજ છે ને એમ કહેતા, તમે અમારું બહુ કામ કર્યું એમ. હવે ભગવાનનું કામ જીવ શું કરે? બધાય જીવનું કામ જગદીશ કરે છે, જગાડવાનું, હોવાડવાનું, પચાવવાનું, પ્રકાશવાનું. જીવ પ્રાણી માત્રને આખા વિશ્વને પ્રભુ પ્રકાશે છે. તોય પ્રભુ કેવા જરી કરીએ સેવા, ત્યાં ભગવાનને એવા હેવા, ત્યાં ખૂબ આપણને મોટા કે, ખૂબ વખાણે, ને તમે અમારું બહુ કામ કર્યું કે. બ્રાહ્મણ કહેવો, મહારાજ આમાં શું કામ કર્યું? તો કે ના, તમે અમારો કાંટો કાઢ્યો ને, માટે હું તમારો જન્મ મરણનો કાંટો કાઢી નાખીશ, તમારું કલ્યાણ કરીશ. કે એટલી મહારાજે વાત કરી ને, એ બ્રાહ્મણની આંખમાં તો આંસુ આવી ગયા. મહારાજ કે, રોવા કા માંડ્યા? તો કે, સ્વામિનારાયણ, મેં તમારી જરાક સેવા કરી અને તમને મારા પ્રત્યે આટલી બધી લાગણી થઈ ગઈ. તમે બહુ લાગણીવાળા છો, પ્રેમી માણસ છો, મારા કલ્યાણની વાત ફોર્મમાં આવીને બોલી ગયા તમે, પણ એમ મારું કલ્યાણ થાય એમ નથી. કે તમે બોલ્યા ખરા, પણ મારું કલ્યાણ થાય એમ નથી. મહારાજ કે, કેમ ન થાય? તો કે, હું તો બ્રહ્મ હત્યારો છું. મહારાજ કે, એટલે શું થઈ ગયું? તો મહારાજ, બ્રહ્મ હત્યારો એમ તમે બોલો, તારું કલ્યાણ થઈ જાય તો કઈ કલ્યાણ થઈ જાય? હું ને મારો ભાઈ બે ગયા હતા, બ્રહ્મ હત્યારો એટલે બીજા કોઈને મારનારો નહીં, હગા ભાઈને ખેતર ગયા હતા ને, અમારે એને વઢવેડ થઈ ગઈ. મારા હાથમાં કોદાળી હતી ને મગજ મારો ગયો ને મેં કોદાળીનો કર્યો ઘાન, મારા ભાઈને માથામાં હરામનું વાગી ગયું અને મૃત્યુ પામ્યો. હું તો કાળા કપાળવાળો છું, જગતમાં લાંછનવાળો માણસ છું, મને તો કોઈ પાસે બેહવા ન દે બ્રહ્મત્યારો માનીને. આ તો તમે દયા કરીને મારી પાસે તમારો પગ આપીને કાંટો કઢાવ્યો. ભગવાન સ્વામિનારાયણ કે, વાહ રે વાહ, તે કાંટો કાઢ્યો એના ઉપર હું તારા, એનાથી તારા ઉપર રાજી થયો તો, એના કરતાંય તું મારા આગળ નિષ્કપટ થયો, માટે હું તારા ઉપર અતિ રાજી થયો છું. કે તારા પાપ તો બધા બ્રહ્મ હત્યાદિક બળી ગયા ભૂદેવ, તને અમે સાક્ષાત ભગવાન મળી ગયા અને તારું હું કલ્યાણ કરીશ. કે તું શંકા ન રાખીશ. પહેલા તો જન્મ મરણ ટાળવાની વાત હતી, પણ નિષ્કપટ થયો ને એટલે મહારાજ કે, હવે તો તને હું અક્ષરધામમાં લઈ જઈશ. કે આવા મહારાજ એના ઉપર રાજી થયા. બોલો, દીન બંધુ છે ને, કોઈ માણસ જરાય દીન થઈને જો આમ સેવક બને, પ્રેમથી ભગવાનની સેવા કરે, હાથ જોડે, નિષ્કપટ થાય, તો અધમ ઉદાહરણ કીધું સત્ય નામ કળીમાં બહુજન તારણે. હાવ સાચું છે. આવા મહારાજને જાણીને એમને ભેટી પડીએ હો, સમર્થ છે ને, એ તો સમર્થ છે. સમર્થના સેવક થવામાં જે મજા છે ને, એ મજા છે ને લબાડના સ્વામી થવામાં નથી. સર્વોપરી સમર્થ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, મહાસમર્થ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ ભગવાન શ્રીહરિ, એના ગુલામ થવામાં આપણી બાદશાહી છે. અને બીજા બિચારા જે બધા પરતંત્ર છે, અસમર્થ છે, પરાધીન છે, એના તો માલિકને રાજા ધીરાજ થવામાં આપણે છે ને દુખિયા જ થવાના, હેરાન જ થવાના. માટે જેને સુખી થવું હોય એને સ્વતંત્ર એવા શ્રીહરિના દાસ થવું, મજા એવી છે. આપણે છે ને ભગવાનના દાસ છીએ એ જ આપણી મોટપ છે. બીજાના સ્વામી છીએ ને, માલિક છીએ ને, એમાં આપણી મોટપ નથી. કેમ જે એ તો આપણી ખોટપ છે, ખોટપ, ખોટું છે એમ, એ સાચું નથી. ગમે એવા અધમ હોય પણ પરમાત્માના શરણે જાય અને દાસ થાય તો જરૂર ભગવાન આ બ્રાહ્મણ ઉપર દયા કરી એમ દયા કરે, પણ શરણે જાય નહીં, નિષ્કપટ થાય નહીં અને પાછા રમે તેરીમાં કરી ગોળ ગોળ, તો ભગવાન દાંત બહુ કાઢે કે બેટા તારે રમત કરવી એટલી કર, ચાલાકી કરવી એટલી કર, હોશિયારી મારવી એટલી માર, તને બેન્ડ ન વાળી દઉં તો હું પરમેશ્વર નહીં, તારા ફોદા કાઢી નાખું, તું સમજે શું? તારું ધાર્યું કંઈક થતું જ હોત તો તો તે કરી જ લીધું હોત ને, તારું ધાર્યું થતું જ હોત તો તું ન બધું કરી ચૂક્યો હોત, તો મને હેઠો ઉતારીને તું નો બેસી ગયો હોત ગાદીમાં છે, આ તો તારું કઈ હાલતું નથી તો તું આમ ના મર્યો છો, હાલ્યું હોત તો તે તો હું નું હું કર્યું હોત દીકરા. હે એક દી હિરણ્યકશ્યપુ ને એમ થઈ ગયું તું બધું મારું જ હાલે, કંસને એમ થઈ ગયું તું હું જ છું બીજો વળી કોણ, રાવણ ને એક દી એમ થઈ ગયું તું છે કોઈ મારા જેવો ધરતીમાં, બધું હું જ છું, લ્યો બોલો. અને જો એ લોકોનું હાલ્યું હોત હિટલરનું સદામનું તો શું થાત, તમે વિચાર કરો, બોલો હવને અંગૂઠા પકડાવીને ઊભા રાખત, બોલો હિટલરનું થોડું થોડું હાલ્યું ને ત્યાં હિટલર ભાષણ માંડ્યો કરવા, મારી ઈચ્છા એ જ કાયદો, બોલો આપઘાત કરીને મરી ગયો, એની ઈચ્છા એ જ કાયદો. ભગવાન કહે છે કે કોઈનું હું હાલવા દેતો નથી એટલે જ હું ભગવાન છું, અને મારું છે ને કોઈનું અટકાયું અટકે નહીં માટે હું ભગવાન છું. એટલે ભગવાન શ્રી હરિ સ્વતંત્ર છે, એક જ સ્વતંત્ર છે, એના સિવાય બીજો કોઈ સ્વતંત્ર નથી, કોઈ કરતા કોઈ નહીં, એક સિવાય કોઈ નહીં, એક જ માલિક છે, બીજો કોઈ કોઈ વસ્તુનો અર્થાત પોતાનો માલિક કોઈ કરતા કોઈ નથી, એક સિવાય. બસ આ બે જ ભ્રમણા આપણને થયેલી છે, અને ભગવાનને પ્રાર્થના કરીએ, આજ હો આજ પ્રાર્થના કરીએ, આજ તીજ થઈ, તીજની પ્રાર્થના આપણે એવી કરીએ મહારાજને કે મહારાજ આ બે જ અમારી મોટા મોટી ભૂલ છે, એ કે તમારા સિવાય કોઈ સ્વતંત્ર છે નહીં, અહીંથી ઠેઠ સુધી નાના મોટા ગમે એવા ગણાતા હોય પણ બધાય તમારા પરાધીન તત્વો છે, તમારા ગુલામ છે, તમારા દાસ છે, એ ભોફિંડા માને કે ન માને પણ છે બધા તમે નચાવો એમ નાચનારા, અને અમે એવા છીએ, પણ ક્યારેક ક્યારેક અમને એમ થઈ જાય છે અમે કાંઈક આટલા તો ખરા જ, આમ તો ખરું જ, બસ એક આ જે સ્વતંત્ર મતિ થઈ જાય છે ને એ પ્રભુ અમારી સ્વતંત્રતાનો તમે ભડાકો કરીને નાશ કરો, અમને અમારા પરાધીનત્વને સ્પષ્ટ દેખાડી દો, ઉઘાડું. જો કે ભાળીએ છીએ પણ તમારી માયાથી પાછા ભૂલી જાય છે, ક્યાંક ને કંઈક દાદાગીરી થઈ જાય, ખબર નથી રહેતી કે આપણું હાલે શું આ જગતમાં, સ્વતંત્ર એવા શ્રીહરિનું હાલે પણ હવે નિર્માની ક્યાંથી રહેવાય, જ્ઞાન ન મળે કે હું પરતંત્ર તત્વ છું એવું, એટલે જરા માન આવી જાય, થઈ ગયા ને સ્વતંત્ર, માન આવ્યું એટલે થઈ જ ગયા, તો સ્વતંત્ર થયા વગર માન ક્યાંથી આવે ભાઈ. આ એક, અને બીજી ભૂલ જાણો છો, એક સિવાય કોઈ માલિક નથી, તો આપણે માલિક થઈ ગયા છીએ કેટલી વસ્તુના, બોલો આપણે સ્વતંત્ર કેટલેક પ્રકારે થઈ ગયા છીએ ને કેટલેક પ્રકારે આપણે માલિક થઈ ગયા છીએ, આ બે જ દોષ છે, અને અક્ષરધામના મુક્તોમાં આ બે દોષ નથી, એ કોઈ નાય માલિક નથી, અને એ સંપૂર્ણ પુરુષોત્તમના દાસ છે. આવું આપણે થાવું પડશે, ને ભગવાનને આપણે કહીએ પ્રભુ દયા કરો, આવી અખંડ સ્મૃતિ રહે કે હું દાસ છું, ગમે એવો મોટો છું પણ દાસ છું, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ. ભાગવતી દીક્ષાનો આ મંત્ર છે. ખાનગીમ કાનમાં આપે ને ઈવડો આ મંત્ર સાધુને, સાધુને દીક્ષા લે ત્યારે આચાર્ય મહારાજ ખાનગીમ મંત્ર આપે ને કાનમાં, એ આવડો આ બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ. બ્રહ્માહમ એટલે કે હું બ્રહ્મ છું. એ મંત્રનો પૂર્વાર્થ એવો છે, હું બ્રહ્મ છું. બ્રહ્માહમ કઈ જેવી તેવી વાત કહેવાય, કરોડો બ્રહ્માંડ જેમાં પરમાણુની પેઠે ઉડે એ બ્રહ્મ, અક્ષરધામ બ્રહ્માહમ. અને પછી એના કરતા મોટી બળવાન વાત કર્યો, કૃષ્ણ દાસોસ્મિ, ભગવાનનો દાસ છું. બોલો, ભગવાનનો દાસ છું, બ્રહ્મ છું પણ દાસ. શું સાયકોલોજી છે આ આ મંત્રમાં? મંત્ર છે અમારો મંત્ર. તમે શું કામ લખ્યો? તમારો લખો, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, આ તમારો છે. લેવો જોઈએ આચાર્ય મહારાજ પાસેથી. આ તો હું તો અર્થ સમજાવવા સારું લખાવું છું. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. આપણા સંપ્રદાયમાં ભગવાને વ્યવસ્થા કરી છે, દીક્ષા ગુરુ ને શિક્ષા ગુરુ. આચાર્ય મહારાજ દીક્ષા ગુરુ છે, એ દીક્ષા આપે. કાનમાં મંત્ર આપે ને એ દીક્ષા કહેવાય. તમને નમને તો એ મંત્ર એમની પાસેથી લેવો જોઈએ ને જપવો જોઈએ. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, હે શ્રી કૃષ્ણ તમે જ મારી ગતિ છો, આ તમારા મંત્રનો અર્થ છે હરિભગતના. હે ભગવાન તમે જ મારી ગતિ છો, તમારા સિવાય કોઈ ગતિ જ નથી, કોઈ વિકલ્પ જ ન મળે. જે ગણો એ તમે મારે છો, એમ સીધું જ ભગવાન અરે આમ લાગી જવાનું, એ તમારો મંત્ર છે. અને અમારા મંત્રમાં તો પહેલાં એવી મોટી વાત કરી નાખીને તે બ્રહ્માંડો પરમાણુ થઈ ગયા, તે હુંનું હું થઈ ગયું, હુંનું હો મસ્તી આવી ગઈ, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ. હા બોલ્યું નથી આવતું હું, એ ફેન એ બુદબુદે મેં હિ મેં હું, યે ફેન યે બુદબુદે એ સબ મેં હિ મેં હું, મેરે સિવા ઓર કુછ નાહી, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ. એટો બે એ તારી ઉપર તારો બાપ છે. બ્રહ્માહમ એટલે મેલ નહીં પડે, એમાં કાંઈ દમ નહીં. પછીનું બહુ બળવાન છે, કૃષ્ણ દાસોસ્મિ. બ્રહ્માહમ 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 બ્રહ્મ તો થઈ જવાય, પણ દાસ થવું કઠણ છે. અને દાસ થવામાં જે સુખ છે ને એ બ્રહ્મ થવામાં નથી. મહારાજે કહ્યું, નારદ સનકાદિક જે ભગવાનના ભક્ત છે, જે દાસ છે, એમાં જેવા ઐશ્વર્ય છે, પ્રતાપ છે, સુખ છે, એવા ઐશ્વર્ય પ્રતાપ ઓલા બધા સુષ્ક્ય વેદાંતિઓ છે ને એમાં મૂળગા નથી. તોય અહમ બ્રહ્મ કોદાળ થઈને ફરે જ કેસ, અને પરમેશ્વરનું દાસત્વ સ્વીકારતા નથી કેસ, સમજાય? એના સોમા ભાગની એમાં સામર્થ્ય નથી એવું મહારાજ બોલ્યા. તોય માળા ભગવાન સમોવડિયા થઈ ગયા છે અને એમ કહે છે કે આપણે તો બ્રહ્મ છીએ, કેને નમીએ ને કેને ભજીએ કેસ. એટલે આ રવાય દો, બ્રહ્માહમ પછી છે આગળ પરમેશ્વર. એટલે ગીતામાં ભગવાન કૃષ્ણ એવું બોલ્યા, બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. કે બ્રહ્મ થઈ ગયો હોય, બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા, અને એનો આત્મા પ્રસન્ન હોય, કોઈ વાસના ન હોય, કોઈ રાગ ન હોય. કારણ કે વાસનાનો રાગ હોય ને એનો આત્મા પ્રસન્ન ન હોય, બળીતર્યાવાળો હોય. જેટલી વાસના એટલી બળીતર્યા, સીધો હિસાબ છે. બ્રહ્મ ભૂતા પ્રસન્નાત્મા, પ્રસન્નાત્મા છે. અને એટલે જ ન સોચતી ન કાંક્ષતી, એને કાંઈક મળે અને ટળી જાય તો એને કાંઈ શોક થતો નથી, અને એને કોઈ વસ્તુની ઈચ્છા નથી. ન કાંક્ષતી, કાંઈ ઈચ્છતો જ નથી. આમ થાય તેમ થાય, ઠાકોરજીની ઈચ્છા હોય થાય, ઈચ્છા જ નથી કરતો. ધડ મૂળમાંથી ઈચ્છા ઉડાડીને બેઠો, બોલો. ભગવાન ઈચ્છા છે, ઈચ્છા છે. ન કાંક્ષતી, જબરજસ્ત ગીતામાં બોલ્યા ભગવાનો, ન કાંક્ષતી, માળો કાંઈ ઈચ્છા જ નથી કરતો. હે અઘરું બહુ છો, એ કાંઈ ઈચ્છવું નહીં, બહુ અઘરું છે. માણસને બહુ ઈચ્છા થાય છે, આમ કરવું, તેમ કરવું, ફલાણું કરવું. હવે બ્રહ્મરૂપ છે, પ્રસન્ન જેનો આત્મા છે, કાંઈ ઈચ્છતો નથી, કાંઈક જતું રહે તો કાંઈ શોક કરતો નથી. સમસ્ત સર્વેષુ ભૂતેષુ, બધા ભૂત પ્રાણી માત્રમાં મને સમાન એક સરખો બિરાજમાન જોવે છે. બધામાં હું જ બેઠો છું એમ સમતા રાખે છે, મારી દ્રષ્ટિએ બધાને જુએ છે. આવો જે બ્રહ્મરૂપ છે ને, એ જ મારી ભક્તિને પાત્ર છે, એને જ મારી ભક્તિનો લાયકાત સમજવો. લ્યો, અધિકારી એ જ છે, બીજા કોઈ નહીં. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિના અધિકારી થવા માટે બ્રહ્માહમ, આ કાંઈ પ્રાપ્તિ નથી, આ તો છે ને અધિકારીપણું છે, પાત્રતા છે. પ્રાપ્તિ નહીં, પાત્ર. આપણે છે ને સોનાનું સુંદર મજાનું પાત્ર હાથમાં રાખી, પણ એ કાંઈ પ્રાપ્તિ નથી, તો એ તો પાત્ર છે. તો પ્રાપ્તિ શું? તો કે સોનાના પાત્રમાં જે અમૃત તમે લ્યો, અમૃત તમને મળે, એ અમૃત છે ને એ પ્રાપ્તિ છે. બોલ્યું તો કે મળેલી પ્રાપ્તિને ઝીલવાનું પાત્ર. બ્રહ્માહમ એ તો ખાલી પાત્ર છે. આપણે છે તે ક્યાંક જવું હોય તો આપણે ગાડીમાં બેસીએ, એ ગાડી તો છે ને આપણું સાધન છે, સમજા. પણ જવું છે આપણે બીજે, એમ બ્રહ્મરૂપ થવું ને એ તો સાધન છે, સાધ્ય નહીં. બ્રહ્મરૂપ થયા વગર ભગવાનના દાસ થવાતું નથી, સેવક રહેવાતું નથી, સેવામાં ટકાતું નથી, ભગવાનને પચાવી શકાતા નથી. બ્રહ્માહમ, પણ ઘણાને તો બ્રહ્માહમમાં જ બધું જાણે સમાઈ ગયું. પછી આગળ ભગવાન છે કે એને આપણે માનવા જોઈએ, કે આપણે એના દાસ જ છીએ, કે એને પરતંત્ર છીએ, એ બધું ભૂલી જવાય. બ્રહ્માહમ 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 કરતી છટકી જાય, સમજ્યા. તેજ તેજ કરતા ગાંડા થઈ જાય. મોટામાં મોટી વાત, કૃષ્ણ દાસોસ્મી, હું ભગવાનનો દાસ છું, આમાં બહુ બળ છે, બહુ બળ છે. એક દી મેં નતું કીધું, બે શબ્દ છે. એક, હું કોણ છું. બીજો શબ્દ, હું કોનો છું. આ બે શબ્દમાં આપણા માટે પછીનો શબ્દ બહુ તાકાતવાળો છે. કલ્યાણ કરનારો એ જ શબ્દ છે, પછીનો છે એ જ. પહેલામાં તો હવે બ્રહ્મરૂપ થયાઓ એ કદાચ એમ વિચારે કે હું કોણ છું, તો કે બ્રહ્માહમ. પણ હવે આપણે તો એમ જોર મારી શકીએ એવી શક્તિવાળા નથી. હું કોણ છું એમ જો આપણે આપણને પૂછીએ ને તો જવાબ એવો આવે, મિથ્યા અભિમાની, રાગદ્વેષવાળો, વાસનાવાળો, સમજ્યા, કુકર્મવાળો, કઠણાઈવાળો, વર્તમાન લોપવાવાળો, ડિંડક હાંકવાવાળો, દંભી, પાખંડી, ઈર્ષાળુ, લુચ્ચો, લોભી, વાસનાળો, આવા જ આપણે જવાબ આવે. એટલે ભૂલે આપણે એ ન પૂછવું હું કોણ છું, નકામાં લોચા પડે. પછીનું વાક્ય રાખો ને, હું કોનો છું, મારા ભગવાન સ્વામિનારાયણનો છું, બસ આમાં મજા છે. અને એમાં જ આપણો કલ્યાણ છે હો. હું કોણ છું એમ વાયડાઈ કરવામાં તો હલવાવા સિવાય કાંઈ નથી. જોર એ રાખવું, સમજ્યા. ભગવાને જીવને પુરુષનો દેહ આપ્યો, ભગવાને જીવને સ્ત્રીનો દેહ આપ્યો. એમાં પુરુષના દેહમાં અને સ્ત્રીના દેહમાં ભગવાન પુરુષોત્તમ નારાયણને પામવામાં જે થોડો ડિફરન્સ છે એ હું તમને કહું છું. જુઓ, ભગવાન પોતે પુરુષ કહેવાય છે, અને એટલે જ એને પુરુષોત્તમ કહીએ છીએ. જોકે ભગવાન પુરુષ છે કે સ્ત્રી છે એ બધી ચર્ચા મિથ્યા છે. ભગવાન ભગવાન છે, પણ તેમ છતાંય ભગવાનને પુરુષ કહેવાય છે. અને સમગ્ર સંસારમાં સમગ્ર વ્યવહાર પુરુષ પ્રધાન છે. એને કારણે પુરુષ હોય ને એના મનમાં હંમેશા એવા વિચારો આવ્યા કરે છે કે હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. પુરુષના દેહમાં જે જીવ હોય ને એને આ વિચારો રહેવાના, કેમ જે આ સૃષ્ટિનું આખું બંધારણ એ ટાઈપનું છે એટલે. અને નારીના દેહમાં જે આત્મા છે ને એને હંમેશા એમ રહેવાનું, હું કોની છું, હું કોની છું, મારો ધણી કોણ છે. હવે આમાં મારે જે કહેવું છે એ તમને સમજાયશ. એને ભગવાનને પામવામાં જે સાનુકૂળતા છે એ પુરુષના દેહમાં નથી. એટલે અમુક મોટા મોટા કથાકારો છે ને એની ભાષામાં એવું બોલે, યદિ ભગવાન કી ભક્તિ કરની હો તો ગોપી ભાવ ઉઠના ચાહીએ, એમ કે ગોપી ભાવ ઉઠના ચાહીએ, અમે ગોપી બન જાના ચાહીએ. કારણ એટલું જ કે એમાં જે સમર્પણ ભાવ છે એ પુરુષના દેહમાં રહેલા આત્માથી થાય એમ નથી. કારણ કે પુરુષ છે ને એ સ્વીકારનાર છે, નારી છે ને એ અર્પણ થનાર છે. એમને તો ખાલી પાત્ર જ બદલવાનું રહે છે. પુરુષને બદલે પુરુષોત્તમ જ સ્વીકારવાના રહેશે, એટલે સીધું કલ્યાણ છે. પણ અહમ પ્રધાન જે પુરુષો એ હંમેશાને માટે હું કોણ છું, હું કોણ છું એમ જ એને જપ હોવાથી હું કોનો છું એ બહુ ઓછું એને પકડાય. અને નારીમાં રહેલા આત્માને તો હું કોની છું, હું કોની છું એમ જ જપ છે. અને જેવું એને એમ સમજાય કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણની છું, એટલે સીધું ફિટિંગ તરત થઈ જાય. અને આને તો છે ને ફિટિંગ નહીં થાય, અહમનો દાંડિયો આડો આવ્યા કરશે, વાયરે વાયરે આડો આવ્યા કરશે. કારણ કે આને સમર્પણની ટેવ નથી, અહમ છે અહમ. અને એ અહમ ઓગળે ત્યારે ખરેખર પરમેશ્વર મળે છે. અને એટલા માટે જેટલા અવતારો થયા છે ને એમાં તમે જુઓ તો જાજા સ્ત્રી પાત્રો પરમેશ્વરને તત્કાળ પામી ચૂક્યા છે. ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, કે ચાહે સ્વામિનારાયણ સ્વયં પરમાત્મા હોય. પણ આનું કારણ જ આટલું કે અહમ શૂન્ય થવું બહુ કઠણ છે. અને અહમ ગયા વિના તો પરમાત્માનો સ્વીકાર કદી થતો નથી. એટલે બ્રહ્માહમ કયા પછી પણ દાસોસ્મિ એ એવી મોટી જબરી વાત છે. હું ભગવાનનો દાસ છું, પહેલી પંક્તિમાં હું કોણ છું એ કીધું બ્રહ્માહમ, અને પછી તરત એમ કીધું કે બે જેઠો બ્રહ્મ બ્રહ્મ કરીમાં કૃષ્ણ દાસોસ્મિ એમ. એટલે આ વાત આધ્યાત્મિક માર્ગનું રહસ્ય છે. માટે દાસ થવાનો અભ્યાસ રાખવો. હું કોણ છું એનો જ્યારે વિચાર થાય ત્યારે હું પટેલ છું, કણબી છું, સ્ત્રી છું, હું સાધુ છું, હું ગૃહસ્થ છું, હું રૂપિયાવાળો છું, બુદ્ધિશાળી છું, હું ડાયો છું, હું નથી ડાયો, આ બધા વિચારો પડ્યા મૂકી, વર્ણ આશ્રમ નાત જાત બધું પડ્યું મૂકીને હું બ્રહ્મ છું, હું બીજું કાંઈ નથી, હું બ્રહ્મ છું, હું કોણ છું એમ જ્યારે સવાલ ઉઠે ત્યારે આ વાત લેવી કે હું બ્રહ્મ છું. અને હું બ્રહ્મ છું એનાથી કાંઈ વળવાનું નથી, કેમ જે બ્રહ્મ થયા પછી એ પરમેશ્વરમાં જ આપણે ભળવાનું છે, ત્યારે જ જે વળવાનું છે એ વળવાનું છે. માટે પછી કૃષ્ણદાસોસ્મિ એ વાત પકડી લેવી, હું ભગવાનનો દાસ છું. એટલે આપણા ગ્રંથોમાં વારે વારે એવી વાતો આવશે કે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ, કહેતા બ્રહ્મરૂપ એવો હું ભગવાનનો દાસ છું. બ્રહ્મરૂપ એવા જે મુક્તો તે પરમાત્માનું દાસત્વ કરે છે, ત્યાં અનેક કોટી બ્રહ્માકાર થયેલા મુક્તો ભગવાન પુરુષોત્તમની ચરણ સેવાને ઉપાસના કરે છે. આવી વાતો આવ્યા જ કરશે આપણા સંપ્રદાયમાં. માટે ભગવાનની ઉપાસના કરવાના પાત્ર બનવું એટલું જ બ્રહ્મરૂપ થવાનું ફળ છે, બીજું કાંઈ નહીં. જમવાની તો રસોઈ છે, આ તો થાળી વાટક્યાની જગ્યાએ છે. હવે થાળી વાટક્યાનું જ કોક મહત્વ સમજીને એને જ બેટક્યા ભરવા માંડે, દાંત ભાંગે કે બીજું કાંઈ. એ તો ભલા માણા લાડુ જલેબી હાટા દાળ ભાત શાક રોટલી મૂકવાની વસ્તુ છે, એમ બ્રહ્મરૂપ થવું એ તો પુરુષોત્તમની મૂર્તિ મૂકવાની વસ્તુ થઈ, બાકી માણવાની વસ્તુ તો મૂર્તિ છે. બસ એના દાસ થયા વગર તો કાંઈ મળવાનું નથી ને કાંઈ વળવાનું નથી. માટે વાલા ભક્તો, આપણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પરતંત્ર તત્વ છીએ, એમને બહુ માની અને એમના સેવક થવું તો એ અધમ ઉદાહરણ છે, તરત જ ઉદ્ધાર કરવા સમર્થ છે. પીજમાં એક જેસાભાઈ કરીને પટેલ હતા, સમજાણું, પણ આમ જરા માની બહુ હતા અને સત્સંગના દ્વેષી. પીજમાં હરિભક્તો મંદિર બાંધતા હતા, આ જરા આગેવાન એટલે માળા બાંધવા ન દે. સીજીભાઈને મળેલા એક જીજીભાઈ બારોટ હતા, એણે આ જેસાભાઈ પટેલને કીધું કે પટેલ તમે મંદિર બાંધવા દો હો આડાઓમાં, તાકે સ્વામિનારાયણનું મંદિર તો આ ગામમાં નહીં થાય કે, સમજ્યા, તો મંદિર કરવા દો. તો કે નહીં, મંદિર તો કે તમારું આભલીમ થાય એટલે અધર, એમ અહીં તો નહીં જ કરવા દઉં. તે હરિભક્તો ચણે ને તો ઈટો પાડી દે પોતે, આવા પટેલ પીજમાં મંદિર ન થવા દેતા. પછી શ્રીજી મહારાજને મળેલા જીજીભાઈ બારોટે એક દી એને કહી દીધું, કે મંદિર તો સ્વામિનારાયણનું પીજમાં થશે અને આ જગ્યાએ થશે અને બે માળનું થશે અને એની ઉપલી બારીએ બેસીને હું તને રામ રામ કહીશ કે એવું કીધું એણે. પછી ગોપાલન સ્વામીને વડોદરે કાગળ લખ્યો કે સ્વામી આવી તકલીફ છે, આ એક પટેલ જરા છે માથા ભારે અને મંદિર થવા દેતા નથી. એટલે ગોપાલન સ્વામીએ, ત્યાં એક મોટા અધિકારી હતા એનું નામ ગોપાળ રાવ હતું, એને સ્વામીએ વાત કરી કે પીજમાં તમારું ઉપરીપણું છે ત્યાં સુધી તમારો અધિકાર છે અને ત્યાં આપણું મંદિર થવા દેતા નથી, એક જેસાભાઈ પટેલ આડા આવે છે, માટે તમે કંઈક ઉપાય કરો. એટલે આ મોટા અધિકારીએ એક કાગળ લખ્યો પીજમાં અને જેસાભાઈ પટેલને લખ્યું કે તમે સ્વામિનારાયણનું મંદિર થાય એમાં આડા કેમ આવો છો, માટે હવેથી તમારે મંદિર થવા દેવું અને એમાં જરાય આડી કરવી નહીં. કાગળ આવ્યો એટલે પટેલ ઠરી ગયા, કાંઈ હાલ્યું નહીં. જો પરતંત્ર માણસે પાણી કરાય નહીં, સમજવું જોઈ કે હું સર્વે સર્વા નથી, મારી ઉપરી કોક કોક છે, હું જો પાણી કરીશ ને તો તકલીફ મારે થાય. એ મૂંગા રહેવું પડ્યું, બે માળનું મંદિર થયું અને પટેલ નીકળ્યા ને તો મંદિર સામું ન જોવે, માથે ઓટી જાય એમ, હેઠું જોઈને હેલ્યા જાય. એમાં એક દિવસ પટેલ મંદિર પાસેથી નીકળ્યા, આમ અડખે પડખે જોયું, એને એમ લાગ્યું કોઈ નથી, લાઈન મંદિર જોઈ લઉં કેવું કર્યું મારા સ્વામિનારાયણીએ. એ પટેલે આમ હું શું મંદિર સામું જોયું, ત્યાં જીજીભાઈ બારોટ ત્યાં બારીએ બેઠેલા, કે જેસા પટેલ રામ રામ, અને હેઠું જોઈ ગયા માળો લે આલે લે કે સ્વામિનારાયણ તો ખરા, કે છો સ્વામિનારાયણ તો ખરા. એમ બબડતો બબડતો ઘેરી ગયો, તે સ્વામિનારાયણ તો ખરા, હો સ્વામિનારાયણ તો ખરા, એમ થોડુંક ભજન કર્યું ને ત્યાં પૂઈન બહુ થયું. હા, સ્વામિનારાયણ મંત્ર જેવો જબરોસ. પછી ઘરે ગયો અને થોડો સમય થયો, પડ્યો માંદો, માંદો પડ્યો તો મરવા જેવો થઈ ગયો પટેલ, અને જમદૂત દેખાણા, પણ તેડી ન જાય, ડારો કરે અને હેરાન હેરાન કરે. પછી તો એક દિવસ ગયો, એમના ઘરના હતા ને એ ગામ કરાળીના સત્સંગીની દીકરી હતા, જેસા પટેલના ઘરના પીજ પરણાવેલા, તે કરાળી ગામના લાલજી મહારાજનું ખૂબ મહિમા, સંતોનો ખૂબ મહિમા. તે જ્યારે જ્યારે પીજમાં સાધુ આવે ત્યારે આ કોડબાઈ સાધુ માટે સીધું મોકલે. પટેલ દેખે ખરો પણ કાંઈ બોલી નહોતો શકતો, ઘરના માણા રે, આમ ગામમાં જ દાદાગીરી હતી. એનું બૈરું છે ને આમ એની સામે ઊભું રહીને સીધું મોકલે, હા કાંઈ નહોતો બોલતો. પણ એના ઘરના સીધા સંતોને અર્થે ભગવાનને અર્થે ઘણા વપરાણેલા, એનું આ પટેલને પૂન થયેલું, એટલે જમ અડી ન હોકે માળા, આમ હેરાન કરે, ડોળા કાઢે ને બી ઉડાવે ને એવું કરે, પણ જાય નહીં. પછી એના ઘરનાને કીધું કે મને જમ દેખાય છે ને મને કંદડે જ કહે છે. તે જમના કે તમે તો વૈષ્ણવ છો, શ્રીવલ્લભને બધા દેવ દેવીને જેને માનતા હોય ને સંભારો, બધું સંભારું છું પણ કાંઈ મેળ પડતો નથી, આ જમ માને મૂકીને આઘા જાય એવું કરીને, એને બૈરીને કહેશ એવું તું કાંઈક કરીને. ત્યારે કોડબાઈ કહે, તમે જો સ્વામિનારાયણના વર્તમાન ધારો ને તો જમ વ્યા જાય, કે હવે ક્યાં જવું, કે તમે સ્વામિનારાયણને વર્તમાન ધારો ને તો જમ વ્યા જાય, તો નક્કી વ્યા જાય, તો નક્કી વ્યા જાય. હવે મને કોણ વર્તમાન ધરાવે અહીંયા, અને આવડા ત્યાં જ ઉભા છે. એનું બૈરું કે બીજા કોણ આવી છે, હું ધરાય તો બીજું, હું તમારી ગુરુ હું. અને આવવાનું એમ જ થાય, હા બહુ ઊંસું માછું રાખીને ફરતા હોય ને ખાટે દાદાગીરી કરતા હોય ને, એને પછી ન્યાજ વર્તમાન લેવા પડે. પછી એને ઘરના એ વર્તમાન આપ્યા કોડબાએ, કંઠી પહેરાવી, અને જેવી કંઠી પહેરાવીને પછી કીધું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મડો બોલવા કે માંડ્યા જેસા પટેલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા, જમદૂત કે હવે ઊભું ન રહેવાય, સાલી એકા દાહ હતા એ કે બળીતરા થાય છે. પછી જમદૂત વ્યાઈ ગયા, પટેલ રાજી રાજી થઈ ગયો. પછી મહારાજનું માંડ્યા ભજન કરવા, બે દી સુધી અખંડ ભજન કર્યું. ત્યારે શ્રીજી મહારાજ તેડવા આવ્યા, પટેલને દર્શન દીધા અને બોલ્યા કે હું ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે, મારા ગુના બધા માફ કર્યા છે અને હું ભગવાનની સાથે ધામમાં જાઉં છું, એમ કહીને પરમાત્માના ધામમાં ગયા. બોલો સાંભળો, કાંઈ જાજુ કરેલું નહોતું, પણ સ્વામિનારાયણ ભગવાનની દયા કેવી, ધામમાં લઈ ગયા. એમ અંતકાળે જો કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ માંડે જપ કરવા, તો ભગવાન શ્રીહરિ જરૂર એનું કલ્યાણ કરે છે. આવા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા સર્વાવતારી શ્રીહરિ છે એમ સમજીને એનું રટણ કરવું, એનું ભજન કરવું. મતવાદી જાણી નવ શકે સહજાનંદજી,
મતવાદી જાણી નવ શકે સહજાનંદજી,
હે મતવાદી જાણી નવ શકે સહજાનંદજી,
મતવાદી જાણી નવ શકે સહજાનંદજી,
મહાપાપી મુખે જેમ તેમ બકે સહજાનંદજી,
મહાપાપી મુખે જેમ તેમ બકે સહજાનંદજી,
મહાપાપી મુખે જેમ તેમ બકે સહજાનંદજી,
પાપી મુખે જેમ તેમ બકે સહજાનંદજી,
એ દિન બંધુ દયા ઉર આણી ને સહજાનંદજી,
દિન બંધુ દયા ઉર આણી ને સહજાનંદજી,
આવ્યા તારવા પાપે પ્રાણી ને સહજાનંદજી,
આવ્યા તારવા પાપે પ્રાણી ને સહજાનંદજી,
સહજાનંદજી
સહજાનંદજી.
પ્રેમાનંદ સ્વામી કહે છે કે મતવાદીઓ જે અભિમાનીઓ છે, વાસના વાળાઓ છે, કાંઈ સમજતા નથી, છતાં અમે જ બધું સમજીએ છીએ એમ માનનું ઠૂઠું થઈ ગયેલા પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ છડે ચોકે ધરતી ઉપર ફરે છે, છતાં એને નમતા નથી, માનતા નથી. મતવાદી જાણી નવ શકે સહજાનંદજી, મહાપાપી કે મુખે જેમ તેમ બકે કે સ્વામિનારાયણ તો જાદુગરા છે, બાબરો ભૂતવશ કર્યો છે, ઇન્દ્રજાળ શીખી આવ્યા છે, કામરૂ દેશમાં જી આવ્યા છે, કાંઈ કેમ કે આ કોક તો વળી બીજું ત્રીજું જ્ઞાતિ વિશે બોલે આમ તેમ, વળી કોઈક તો દાદા ખાચરના દરબારમાં રહેતા હતા તે એમાં વળી જાજું બોલતા, દાદો એક બહેનો જાજી એટલે ચારિત્ર બાબતમાં મહારાજને વિશે જેમ તેમ બોલતા હતા. પણ ભગવાન તો ભગવાન હતા, ભગવાન શ્રી હરિની વાત આખી અલૌકિક છે અને જીવ બિચારા જાણે નહીં. અવજાનંતી મામ મૂંઢાહા માનુષીમ તનુ માશ્રિતમ પરમ ભાવ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ. ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, માનુષી તનુને આશરેલા એવા મને મૂંઢ માણસો નથી ઓળખતા, મારા પરમ ભાવને એ નથી જાણતા, ભૂત પ્રાણી માત્રનો હું નિયંતા છું, તો પણ એ મને એના જ જેવો મનુષ્ય સમજે. લ્યો, ગીતામાં કૃષ્ણએ આ ખુલાસો કર્યો છે. જોય વૃષ કુળ રવિ દુઃખ દૂર થયા સહજાનંદજી,
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 નિજ જન મન પંક પ્રફુલ્લિત 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 થયા સહજાનંદજી.
दूर गया सहजानंद जी, सहजानंद जी,
सहजानंद जी,
हे सहजानंद जी।
केवी जबरदस्त बात करी, ए वृषकुल धर्म कुल ना रवि એટલે કે સૂરજ, ધર્મ કુલ સૂરજ કહેવાય સહજાનંદજી, એને જોઈને બધાય દુઃખ ઉભી પૂછડીએ ભાગ્યા, નિજ જન મન પંખ પ્રફુલ્લિત થયા, પોતાના ભક્તના જે મન પંખ એટલે તો કાદવ નહીં મહારાજ કહી ગયા વિદ્વાનો, તો પંખ પ્રફુલ્લિત થયા એટલે શું, કાદવ ધોવાઈ ગયો, ભણેલા જ્ઞાની માણસો બોલો, પંકજ પ્રફુલ્લિત થયા એવું તો લખ્યું નથી, પંકે જાય તે પંકજ, કાદવમાં જે થાય એટલે પંકજ, પંકજ પ્રફુલ્લિત થાય, પંક પ્રફુલ્લિત કેવી રીતે થાય, કાંઈ એક શબ્દ રહી ગયો છે, અને કાં તો નિજ જન મન પંક પ્રફુલ્લિત થયા એનો અર્થ એવો થાય કે પોતાના ભક્તના જે મન છે એ મનરૂપી જે પંખ કહેતા કાદવ છે, એ કાદવ પુરુષોત્તમ નારાયણના સ્મરણથી, દર્શનથી, ધ્યાનથી, સ્પર્શથી, સેવાથી ધોવાઈ ગયો અને મન શુદ્ધ થયું, એને પ્રફુલ્લિત કહેવાય, આવો અર્થ થાય. પરમાત્મા શ્રી હરિની ઉપાસનાથી મેલા મન ધોવાઈને શુદ્ધ થાય છે, એ તો વાત બહુ પ્રસિદ્ધ છે. સઈ કહુવા આસમાની વાત, આજ આડો આંક વાળ્યો, વાળ્યો દિવસ થઈ મારી જીત, સંશય શોક ટાળ્યો, એ જી ટાળ્યો કાલની જાળનો ત્રાસ, પૂરણ સુખ હું પામ્યો, પામ્યો નિષ્કુળ આનંદ ઉલ્લાસ, અને ફૂલી તિલો કે ન સામ્યો. જોયું આ નિષ્કળાન સ્વામીનું કેવું સાંભળ્યું, નિષ્કળાન સ્વામી કે હું વાત કહું આસમાની, આજ તો મહારાજે આડો આંક વાળી દીધો, અરે મારી જીત કરી દીધી ઇન્દ્રિયો અંતકરણથી, જીત્યા ન જાય એવા મારા ભગવાનના પ્રતાપે હું જીત્યો, મારું મન હું જીત્યો, અને કાળ જાળનો ત્રાસ ભગવાને ટાળ્યો, અને મને એટલો બધો આનંદ થયો, હું ફૂલ્યો 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 તો ત્રણ લોકમાં નહો માનો કે એટલો ફૂલ્યો. કેવો કેફ ચડી ગયો સ્વામીને, અને કરે ને કામ કરે ને સ્વામિનારાયણ ભગવાનની આખી વાત નોખી છે, અને કોઈ હજી સમજતું નથી, જીવ બિચારા ક્યાંથી સમજે આવી મોટી વાત. બોલો, એક ગામડાનો સંઘ છે ને, ગઢડે દર્શને જતો હતો, તે ગામના પાદરમાં આવ્યો, મંજીરા બંજીરા વગાડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે, તે ગામના પાદર કેટલાક માણા હતા, એણે આ બધું જોયું, એમાં એક પટેલ હતા, એણે વળી સંઘના માણસોને જઈને પૂછ્યું, અલે આ બધા ક્યાં જાઓ છો આ ઢોલકા ટીપતા, તો કે ગઢડે જઈ, તે શું છે ગઢડામાં, ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન છે, હે ભગવાન છે, ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, હા એના દર્શને જઈશ, સ્વામિનારાયણ ભગવાન છે એને દર્શને તમે બધા જાઓ છો, કોણ જાણે શું એને વિચાર આવ્યો, ભગવાન છે આ બધા એને ભગવાન માને છે, હોય પોઝિટિવ માણસ હતો, વાત એને મનાણી કે હોય ના કેમ કહેવાય, બહુ કોઈ સંપ્રદાયમાં ફિટ નહીં હોય, નહીંતર આવું પોઝિટિવ પણ ન હોય, કોરી પાટી છે, એટલે કે હોય ભાઈ, પણ એના મનમાં કોણ જાણે શું વિચાર આવ્યો, બોલ્યા ને કે જો ઘડી કાંઈને ઢોલકા વગાડીને ધૂન ગાવ ને તો હું ધોળાજોડ મારે ઘેરે છી, ભેટ આપવા હું લઈ આવું, તમે લઈ જાઓ, બોલ્યા કે લઈ જાઉં પણ ઉપડે એવી લાવજે, સિંગનો કોથળો લાય તમારે હવે મંજીરા વગાડવા કોથળો ખપેલ્યો, તો કે ના ના એમ તમે હેરાન થાય એવું નહીં કરું, હા અમે ઘણે ગામડે જઈએ ને ગાડી લઈને, ત્યાં તો ત્યાં ભોળા ભગતો સિંગના કોથળાને સમજ્યા,
બે મણ બાજરીનું પોટલું, લ્યો સ્વામી આ તમારી ગાડી સડાવી દો. અરે ભલામણ અમે માંડમાં આ પોટલું કોકને અરે મોકલે, પછી અમારે કંઈ મોકલું, આવ્યા લેતા જાઓ ને, હવે ભેટ દઈ તો તમે પાછા સામું જોવો ને. એટલે બાપા સામું જોવાની વાત નથી, આ જરાક સમજવાની વાત છે. એવી ભેટ લાવજો રોકડ, ઝટ કામ પતે. એટલે પટેલ ઘેરે ગયા, 10 રૂપિયા લઈ આવ્યા, આવીને સંઘના હરિભગત હતા આગેવાન એને આપ્યા, લ્યો 10 રૂપિયા ખિસ્સા મૂક્યા. આલ્યા ભજન ધૂન કીર્તા કરતા કરતા ગઢડે આવ્યા, પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી હરિના દર્શન કર્યા, દંડવટ કર્યા, આનંદ બહુ થયો. બધા 5 દી રોકાણા હો, એ થાળ ભેટ કર્યા ને રસોઈયું આપીને કથા કીર્તનનો ને સંત સમાગમનો લાભ લીધો ને પછી હવે નીકળવું તું. પછી છેલ્લે દિવસે છે તે બધાએ કે આપણે હવે બધા પૂજા કરીએ છેલ્લે દિવસે, અને આપણે જે કાંઈ આપવાનું ભેટ ધરવાની બધું ધરી દઈ, પછી છેલ્લે દિવસે પૂજા કરી. એ બધાએ જે કાંઈ લાવ્યા હતા ને એ બધું આપ્યું, અને જેણે ખિસ્સામાં 10 રૂપિયા મૂક્યા હતા ને એણે ભગવાનને જે ભેટ કરવા માટે પોતે જે કાંઈ વીંટી ને હાર ને વસ્ત્ર ને શ્રીફળ ને હાકર ને જે કાંઈ લાવેલા એ બધું દીધું, અને ઓલા 10 રૂપિયા દેવા ભૂલી ગયા. પૂજા કરીને હાલતા થયા ત્યાં મહારાજ સાધુને કે ઓલાને પાછા બોલાવો, તો કોને તો ઓલા જાય અને તે પાછા બોલે અહીંયા આવો. મહારાજ કે ઓલા 10 રૂપિયા લાવો ઓલા ભગતના, તા ગલે હા ઈ હાસું હા ઈ ભૂલી ગયો ઈ ભૂલી ગયો. મહારાજ કે નો હાલે એ અમારા ભૂલી જાવ એમ હાલતા છે, કઢવા બોલો. હા ઘણા ભોળા ભગત આવા હોય, કોક ક્યાં લેતા જાયજો તક લાવો પછી ભૂલી જાય. અને આવું જો ભગવાનને ભેટ આપવાનું હોય કોકનું, એ જો ઘરમાં ખવાઈ જાય ને તો ઉપાધિ બહુ થાય. ખરેખર ભગવાને એને પાછો બોલ્યો, લાવે બસ 10 રૂપિયા આપ્યા. એને કાંઈ રાખવા નહોતા, ભૂલી ગયો તો બિચારો, પછી આપી દીધા. પછી તો બધા પૂજા સેવા કરી અને હવ હવ ને ઘેરે ગયા. હવે આને વર્ષોના વાણા વાઈ ગયા. ઓલા પટેલ છે ને એકવાર બીમાર પડ્યા, અને એવો રોગ થયો કે ઘણા વૈદ્યોને બતાવ્યું, ડૉક્ટરને બતાવ્યું, પણ સારું જ થાય નહીં. પછી તો પીડા થયા કરે, કાંઈ હોતા રહેવું ગમે નહીં, કાંઈ ખાવું ભાવે નહીં, અને આમ આખો સંસાર દુઃખરૂપ માંડ્યો લાગવા. પછી એક દી એના મનમાં વિચાર આવ્યો કે ડૉક્ટરોના મોઢા જોતા એવું લાગે છે કે હું આ રોગમાંથી ઊભો થવાનો નથી, અને આમનામ રીબાઈને મરવાનો છું. આના કરતાં છે ને આપઘાત કરવો હારો. 10 રૂપિયા જેને ભેટમાં મોકલ્યા ને એ પટેલને વિચાર આવ્યો કે આપઘાત કરવો હારો. પછી કોઈ ન જાણે ને એમ રાતે આમ પુણ્યમ જેવી અંજવાળી રાત હતી, રાતે એનો ચાકર હતો ને એને બોલાવીને સાધ્યો, એ કે હું તને 5 રૂપિયા આપીશ, તું ગાડું જોડીને આવજે, આપણે બહારગામ જવું છે, કોઈને વાત કરવાની નથી ઘરના. તો સારું. એ રાતે ચાકર ગાડું જોડીને આવ્યો અને બાપાને કીધું હાલો. એટલે બાપા લાકડીને ટેકે ટેકે હાલ્યા, ગાડામાં બેઠા. પછી એના ચાકરને કે હાંક, પછી ગાડું હાંક્યું. હાંકતા હાંકતા આમ આગળ ગયા ને કે બાપા જવાનું છે કઈ બાજુ, તો કે આ બાજુ લઈ લે. એ બાજુ લીધું. હવે એ બાજુ દરિયો હતો, એ દરિયાના કાંઠે ગાડું લેવડાવ્યું. પછી ઓલા ચાકરને કીધું, તું કોઈને કહેતો નહીં, મારે ટૂંકાવી દેવાનું છે, હું આ દરિયામાં પડવા આવ્યો છું, મરવા આવ્યો છું. ઓલો ચાકર બિચારો ધ્રુજી ગયો, એ કે પણ આ તમે શું કહો, તો સાનો માનો આવીને બે ગાડે અને તું ગાડું લઈને વિયો જઈજે. એમ કહી અને આ પટેલ તો લાકડીને ટેકે ટેકે દરિયા તરફ માંડ્યા હાલવા. થોડાક જ્યાં હાલ્યા 15-20 ફૂટ, ત્યાં કોઈ બ્રાહ્મણ જેવું સામે દેખાણું. એટલે આને એમ થયું કે અહીં કોણ આ માણસ હશે. ત્યાં તો ઓલા ભૂદેવે આવીને કીધું, પટેલ રામ રામ. તો કે રામ રામ. પટેલ આ આમ કઈ બાજુ? કઈ નહીં, આમ જવું છે. એ તો બરોબર, પણ ક્યાં જાવશો? અટાણે આણકોર. આણકોર ક્યાં? પણ તમારે શું કામ છે ભૂદેવ? તો કે ભાઈ, હવે માણસ કોક પૂછે અને પ્રેમથી જવાબ તો દેવો જોઈએ ને પટેલ, આમ કા કરો? તો કે આણકોર અમારે હગા રહેશ. તો કે આમ ક્યાં દરિયામાં હગા રહેશ? તો કે ના ના, આમ આમ રહેશે. ત્યારે ભૂદેવ કે, પટેલ બ્રાહ્મણ આગળ ખોટું ન બોલાય, તમે આપઘાત કરવા જાઓ છો, દરિયામાં મરવા જાઓ છો. પટેલ કે, હવે આને હું કહેવું? પટેલ કે, હા હું મરવા જાઉં છું. તમે ખોટી માથાકૂટ ના કરો, તમે તમારા કામે જાઓ કેશ. ત્યારે પેલા ભૂદેવ કે, કામે ક્યાંથી જાય? પાછા વળો, એમ થોડા મરવા દેવાય તમને. તો પણ શું કરું, માંદો છું, વર્ષોથી હેરાન થાવ, મારો રોગ મટે એમ નથી, હું રોગથી કંટાળ્યો છું, પીડા સહન થતી નથી, અને આમ નામ પીડા વેઠી વેઠીને મરવું, એના કરતા મરવું જ છે, પછી હું કામ લાંબુ કરવું? ત્યારે ભૂદેવ કે, જો ભાઈ બ્રાહ્મણ માથે વિશ્વાસ રાખ, તું ઘરે પાછો જા, આપઘાત કર્યામાં શાસ્ત્રો મરવાની ના પાડી છે, તારો રોગ હવે મટી જાય, કે તને સારું થઈ જાય. તો કે તમારી જેવા ઘણાએ બધાએ કીધું સારું થઈ જાય, માટે મારો રસ્તો ન રોકો, મને મરવા જવા દો. એમ એ ભૂદેવ આડા ઉભા રહ્યા, કે તને મરવા તો નહીં જ જવા દો, તું મારું માન, કેશ. તો કે હું તમારું માનીશ નહીં. ત્યારે ભૂદેવે એક ઠેલીમાંથી 10,000 રૂપિયા કાઢ્યા અને પેલા પટેલને કહે, પટેલ જો તમારે મારું ના માનવું હોય તો આ તમારા રૂપિયા પાછા લઈ લો. દરિયાના કિનારે રેતીમાં ઊભા ઊભા આ બંને જણા વાત કરે છે. ઓલો ગાડે ઊભો ઊભો ઓલો ચાકર જોઈ રહ્યો છે. એ કે, જો મારું માનવું ન હોય તો આ તમારા રૂપિયા પાછા લઈ લો. આ તો તમે મને આ રૂપિયા આપ્યા હતા એટલે હું તમારું ઋણ ચૂકવવા અહીં આ વાત કરવા તમને આવ્યો છું. એટલે પટેલ કે, આ રૂપિયા કેટલા છે? તો કે, રૂપિયા છે 10,000. તો મેં મારી જિંદગીમાં કોઈને 10,000 રૂપિયા આપ્યા નથી. તો તમે મને આપ્યા છે? પણ કે મેં 10,000 રૂપિયા, ના તમે 10,000 નથી આપ્યા, તમે 10 જ આપ્યા છે, આ એના 10,000 થયા. તો મેં ક્યારે પણ તમને 10 રૂપિયા આપ્યા? તો કે, અમારો સંઘ ગઢડા આવતો હતો અને તમે ગઢડા અમને 10 રૂપિયા સંઘ હારે નહોતા મોકલ્યા. કોને? ગઢડા સ્વામિનારાયણને. પટેલને યાદ આવ્યું કે, હા સ્વામિનારાયણ ભગવાનને મેં 10 રૂપિયા મોકલ્યા હતા. કે તમે સ્વામિનારાયણ ભગવાન છો મહારાજ? કે તમે અમને 10 રૂપિયા આપ્યા હતા એટલે આ તમારા 10ના અમારી પાસે આ 10,000 થઈ ગયા છે. જો અમારી વાત ન માનવી હોય તો આ તમારા 10,000 પાછા લ્યો અને હું જાઉં છું, પણ હવે જવા દે. તમે સ્વામિનારાયણ ભગવાન? આજ મારી ખબર લેવા અંતકાળે તમે અહીં આવ્યા કે 10 રૂપિયામાં પાછા 10,000 લઈને? બ્રાહ્મણના આંખમાંથી પ્રેમના આંસુ માંડ્યા ટપકવા. ત્યાં જ રેતીમાં લાકડી પડે એમ પીડ્યો, ભગવાન સ્વામિનારાયણના પગ પકડ્યા. ઓહો તમે કેવા દયાળુ પ્રભુ, અત્યારે તમે મને અહીંયા દર્શન દેવા આવ્યા, મેં તો તમને જોયાય નહોતા, હું તો તમને ઓળખતોય નહોતો, અને હું કાંઈ સ્વામિનારાયણનો સત્સંગી નથી, પણ તમારા આશ્રિતો એટલી મસ્તીમાં ધૂન ગાતા, એવા પ્રેમ તરબોળ હતા, એવા ભાવ વિભોર હતા, એને લઈને મને એમ થયું કે ભગવાન સ્વામિનારાયણ ન હોય તો આવા હરિભક્તો હોય જ નહીં, માટે સ્વામિનારાયણ ચોક્કસ ભગવાન હોય જ, બસ એમ મને વિશ્વાસ બેઠો, અને એટલે મેં 10 રૂપિયા તમને ભેટ આપ્યા હતા. તમે ખરેખર પરમાત્મા છો, આજ આવે ટાણે મારી રક્ષા કરવા આવ્યા, હવે પ્રભુ હું નહીં મરું. તમે બોલ્યા કે રોગ હારો થઈ જશે એટલે પૂરું, પરમાત્માને પગે લાગ્યો છે, હું પાછો વળું છું. ભગવાન શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા. પટેલ પાછા આવ્યા, તરત જ હવારમાં રોગ હારો થઈ ગયો અને પોતે સ્વામિનારાયણની પછી પૂજા લીધી. ખૂબ સારા સત્સંગી થયા. એણે સત્સંગમાં ખૂબ પછી તો સેવા કરી મન મૂકીને, કેમ જે વિશ્વાસ બેહી ગયો, અહીં જે આપીએ છીએ એની હજારો ગણું થાયશ. પછી તો આનંદથી માંડ્યો સેવા કરવા. અને જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા હતા અને એના ઘણાય લોકોને દર્શન થયા હતા. વાલા ભક્તો, આવા ભગવાન શ્રીહરિ આપણને મળ્યા છે, આપણા પુણ્યનો કોઈ પાર નથી.
મહાપ્રતિત પ્રતાપ વિસ્તાર્યો સહજાનંદજી,
મહાપ્રતિત પ્રતાપ વિસ્તાર્યો સહજાનંદજી,
મહાપ્રતિત પ્રતાપ વિસ્તાર્યો સહજાનંદજી,
મહાપ્રતિત પ્રતાપ વિસ્તાર્યો સહજાનંદજી.
કવિ સહસ્ત્રવદને નવજાય કહ્યો સહજાનંદજી,
કવિ સહસ્ત્રવદને નવજાય કહ્યો સહજાનંદજી,
કવિ સહસ્ત્રવદને નજાય કહ્યો સહજાનંદજી,
કવિ સહસ્ત્રવદને નજાય કહ્યો સહજાનંદજી.
મહાપ્રથિત પ્રતાપ વિસ્તાર્યો સહજાનંદજી,
મહાપ્રથિત પ્રતાપ વિસ્તાર્યો સહજાનંદજી,
સહજાનંદજી,
સહજાનંદજી.
આમ ભગવાન સ્વામિનારાયણે આજ આડો આંક વાળ્યો છે, હે કાળની જાળની ત્રાસથી કંઈક જીવને બચાવ્યા છે. નિષ્કાન સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે મહાન સંતો એના સાક્ષી છે. કરોડો કરોડો કવિઓ ભેળા થાય પણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના કોઈથી ગુણ ગવાય એમ નથી, કોઈથી નહીં. હો પુરુષોત્તમ ચરિત્રમાં દલપત રામ કવિ પોતે લખે છે, દલપત રામે પોતે એક ગ્રંથ લખ્યો છે, એનું નામ પુરુષોત્તમ ચરિત્ર છે. એમાં ભગવાન સ્વામિનારાયણના કવિ દલપત રામે અદ્ભુત અદ્ભુત ગુણ ગાયા છે. હરિલામૃત ગ્રંથ વિહારીલાલજી મહારાજના આચાર્ય એણે વડતાલમાં ગૂંથ્યો એ તો બરાબર છે, પરંતુ પોતે પણ એક શાસ્ત્ર લખ્યું છે. રાજકોટ ગુરુકુળ દ્વારા એ ગ્રંથ પ્રકાશિત પણ થયો છે. એ પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 105માં કડી 11 હોળમાં દલપતરામ કવિ આવું લખે છે.
અનેક લક્ષ શરણ જન આયા, સબ કુ હરિ અવતાર મનાયા,
અનેક લક્ષ શરણ જન આયા, સબ કુ હરિ અવતાર મનાયા.
અનેક લાખો ઘણા લાખ માણસો પ્રગટ ભગવાન શ્રીહરિના શરણે આવ્યા અને એ બધાએ સ્વામિનારાયણને સાક્ષાત ભગવાન માન્યા, કે માનવા જ પડ્યા. અનેક લક્ષ શરણ જન આયા, સબકુ હરિ અવતાર મનાયા,
અનેક લક્ષ શરણ જન આયા, સબકુ હરિ અવતાર મનાયા.
યહ ઐશ્વર્ય બડા હૈ સબસે,
ઐશ્વર્ય
બધા કરતા મહાન છે,
સબસે
યહ ઐશ્વર્ય બડા હૈ સબસે,
યહ ઐશ્વર્ય બડા હૈ સબસે.
ગૌ સે બન્યાન બનહી કબ સે,
ગૌ સે
કોઈ થી આવો ઐશ્વર્ય પ્રતાપ બન્યું નથી, બનશે નહીં. લાખો માણસ જેમને પ્રગટ પુરુષોત્તમ માનીને ભજે, આ ન બને નહીં બનશે કે છે. પરમહંસ બહુ બહુ બનાયા, પંચ શતક સો મુખ્ય કહાયા,
બહુ
બહુ પરમહંસો બનાવ્યા, એમાં 500 પરમહંસ મુખ્ય છે.
પંચ શતક
એ મોટા કહેવાના 500
અષ્ટ પ્રકારે ક્રિયા તજાઈ
અષ્ટ પ્રકારે પોતાના પરમહંસ પાસે
સભા નારી નર ભિન્ન કરાઈ
નારી અને નરની સભા એમણે જુદી કરાઈ
વ્રત ધારી કીને જન એસા
વ્રત ધારી કીને જન એસા
બહુ અવતાર કિયા નહીં એસા
એવા વ્રત ધારી નિયમ ધારી એકાંતિક ભક્તોનું નિર્માણ કર્યું કે એના જેવા એકાંતિક ભક્તોના આવા પરમહંસનું નિર્માણ બીજા કોઈ અવતારે કર્યું નથી કોઈ અવતારે આવા પરમહંસોને આવા એકાંતિક ભક્તો નથી બનાવ્યા એવા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે બનાવ્યા છે કે છે
ઘોર કલ જુગ ઘોર કલી જુગ સબ જન જાને કૌ કૌ કી આજ્ઞા નહીં માને
બધાને ખબર છે અત્યારે ઘોર કળી કાળ ચાલે છે આવા સમયે કોઈ કોઈની આજ્ઞા માને નહીં એવો કાળ છે
સુત નારી સેવક ધન લેવે
બધા પૈસો પૈસો કરે
ધન લેવે
સૌ કુની શુદ્ધ મને નહીં સેવે
અરે દીકરો હોય સ્ત્રી હોય સેવક હોય બધા પૈસા લઈ સેવા કરે કોઈ મફત ન કરે
વરતાએ હરિયે સમામા
આવા કાળમાં ભગવાન સ્વામિનારાયણે અનેક જણને પોતાની આજ્ઞા વર્તા આવ્યા
વરતાએ હરિયે સમામે
વરતાએ હરિયે
અનેક જન કો નિજ આજ્ઞા
અનેક જન કો નિજ આજ્ઞામે
નિજ આજ્ઞા મે
ઘોર કળિયુગ ચાલે છે કોઈ કોઈની આજ્ઞા માનતું નથી અરે પત્ની નહીં દીકરો નહીં પોતાનો સેવક નહીં બધા પૈસો પૈસો કરે છે એવે ટાણે ભગવાન સ્વામિનારાયણે અનેક મોટા રાજા મહારાજાઓને પણ પોતાની આજ્ઞા વર્તાવ્યા પગાર વગેરેના નોકર બનાવ્યા બોલો દાસપણું કરે ભલભલા આ જ છે પુરુષોત્તમ નારાયણનો પ્રગટ પ્રતાપ કે છે અરે ઉપલેટાનો વેરો ભાઈ ચોરનો ભરાડી જેવો તેવો નહીં એક દાંતને લેવાઈ ગયું વગર પૂછે એના માલિકને જઈને દંડવટ તો કરી આવ્યા કે ભૂલથી ભાઈ તમારું દાંતને લેવાઈ ગયું પણ ભગવાન સ્વામિનારાયણને વાત કરી કે આવું ભૂલથી કોકના ખેતરની વાડેથી દાંતણ વગર પૂછે એને લેવાઈ ગયું એની માલિકીનું મારાથી ભગવાન કે અહીંથી ગઢડે જાઓ કારિયાણીથી ગઢડે જેટલા હામાં મળે એટલાને દંડવટ કરજો બોલો અને પૂછે કેમ તો કહેવું કે ભાઈ ભૂલમાં દાંતણ ચોરાણું એનું સ્વામિનારાયણે પાયચી જ દીધું છે આવો વેરોભાઈ જેવો મહાન જબરજસ્ત મોટો માણસ એ પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી આવા પાછા પ્રાયચિત કરે ઉપડ્યા ગઢડે જે હામાં મળે દંડવટ કરે હું છું તો કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપાણી એક વર્તમાન ચૂકાઈ ગયું કે ચોરી નહીં કરવાનું ભૂલમાં દાંતન લેવાઈ ગયું ચોરી થઈ ગઈ સ્વામિનારાયણે પ્રાયચિત આપ્યું જેટલા હામાં મળે દંડવટ કરજો આવું બોલો આપણને આપ્યું હોય તો કેમ થાય અરે ભાઈ ચોરી તો આપણે ઘણી થઈ જાય છે એક દાંતણ જેવી ચોરીમાં કારિયાણીથી ગઢડે સુધી જવાનું હાલતા અને જે હામાં મળે એને બધાને દંડવટ કરવાના ભૂખા બોલી જાય કે બીજું કાંઈ વેરાભાઈ કર્યું આવો સક્કો બેહાડ્યો સ્વામિનારાયણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવાનું અઘરું હેલું નથી પંચવર્તમાન પાળવા પડે ત્યારે આશ્રિત પણ કહેવાય હવે દાંતણ જેવી ચોરીમાં આવો દંડ તો બીજા મોટા મોટા ચોર ને મોટા મોટા વર્તમાન લોપનારને દંડ કેવો દેવો જોઈએ વિચાર કરો ભગવાન શ્રી હરિએ આમ મોટા મોટાને પોતાની આજ્ઞામાં વર્તાવ્યા છે એ જ એનું પુરુષોત્તમ પણ બતાવે છે महामत सघन तम का पियो सहजानंद जी,
महामत सघन तम का पियो सहजानंद जी,
भुवि एकांतिक धर्म स्थापियो 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 सहजानंद जी,
महामत सघन पियो सहजानंद जी,
महामत सघन तम का पियो सहजानंद जी,
सहजानंद जी,
सहजानंद जी,
ए महामत सघन तम गाटो माया नु कठण मा कठण वज्र सार जेवु कारण शरीर रूप अंधारू एवो तम कापियो,
एवो अंधारू कापी नाख्यो, जीव ने ब्रह्म रूप करी मूक्या, आनंदी करी मूक्या, आनंदी બોલો. અને પૃથ્વી ઉપર એકાંતિક ધર્મ સ્થાપ્યો. આ એકાંતિક ધર્મનું સ્થાપન ભલ ભલાથી ન થાય એ ભગવાન સ્વામિનારાયણે કર્યું. કોઈના મનમાં એમ થાય એકાંતિક ધર્મ હું, તો એની વ્યાખ્યા એવી છે, અંતરાણાનામ ચ બાહ્યાનામ કર્ણાનામ સ્વભાવતઃ નૈરંતર્યેણ સક્તાર શ્યુર વિષ્ણા વખિલ વૃત્તયઃ. કે છે અંતરાણામ ચ બાહ્યાનામ, અંતરના અંતકરણ મન બુદ્ધિ ચિત્તને અહંકાર, બાહ્યાનામ કર્ણાનામ એટલે કે બાહ્ય ઇન્દ્રિયો, એમની તમામ વૃત્તિઓ સહજ સ્વભાવે એકમાત્ર ભગવાન શ્રીહરિમાં ચોટેલી રહે, આસક્ત રહે, બસ આનું નામ એકાંતિક ધર્મ. આવા કંઈક એકાંતિકો ભગવાન સ્વામિનારાયણે ઉત્પન્ન કર્યા આ ધરતી ઉપર, કે જેમની ઇન્દ્રિયો અંતકરણની તમામ વૃત્તિઓ સહજ સ્વભાવે વગર રાખી આપ મેળે ભગવાન શ્રી હરિ મય જ રહે ચોવીસે કલાક સતત નૈરંતર્યેણ. ન થયા એટલે હું કહેતો હતો કે આંખે વિચિન વૃત્તિઓનો સંકોચ કરીને ભગવાનનું ભજન કરાવડાવવાનું કામ બહુ અઘરું છે. બાકી તો બધું ભયો ભયો. આ શિબિરમાં એ જ કઠણ પડે છે ને બધાને તારે, બાકી ક્યાં વાંધો છે, કાંઈ ઘી કેળા છે. બસ આવી રીતે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રહે પછી તતઃ એટલે કે પછી પુમાન એટલે કે ભગવાનના ભક્ત પ્રવૃત્તમ વા નિવૃત્તમ કર્મ વૈદિકમ કુર્યાત અહિંસમ નિષ્કામમ જ્ઞાન વૈરાગી યુક્ત તુયત. અને ત્યાર પછી કહે છે આમ ભગવાનમાં આસક્ત રહ્યા થકા વેદે કહેલા એવા અહિંસામય અને નિષ્કામ ભાવે કરીને જ્ઞાન વૈરાગી યુક્ત રહીને પ્રવૃત્ત અને નિવૃત્ત કર્મ કરે. પછી પ્રવૃત્તિમાં ધર્મમાં રહે કે નિવૃત્તિ ધર્મમાં રહે, યાને કે સાધુ રહે કે ગૃહસ્થ રહે, સાધુ થઈને નિવૃત્તિ ધર્મ સ્વીકારીને ભગવાનની સેવા કરે કે ગૃહસ્થ થઈને પ્રવૃત્તિ ધર્મ સ્વીકારીને ભગવાનની સેવા કરે, જેમ કરે એમ. પણ એમની ઇન્દ્રિય અંધકારની વૃત્તિઓ સતત આસક્તિએ સહિત અખંડ વગર રાખી આપો આપ ભગવાનમાં રહે આનું નામ એકાંતિક ભક્ત છે. એ ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય પણ એને એકાંતિક ભક્ત કહેવાય અને એ બહુ મહાન કહેવાય. અને જેનું ચિત્ત ભગવાનમાં પ્રેમમય થઈ આસક્તિપૂર્વક ઓટોમેટિક લાગેલું ને ચોટેલું નથી રહેતું, એ ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય એને એકાંતિક ન કહેવાય. એ ગમે એટલા કડક ધર્મ નિયમ વાળો દેખાતો હોય, ગમે એટલો વૈરાગ્યનો એને ત્યાગનો ફૂફાડો જણાતો હોય, કે જ્ઞાનના ગમે એવા ગોળા છોડતો હોય, કે ભક્તિ ભાવનો ગમે એવો એ આમ ડોળ દેખાડતો હોય, પણ વગર રાખી આપ મેળે જ સહજ સ્વભાવે ઇન્દ્રિયંતરની વૃત્તિઓ પરમેશ્વરમય અખંડ જેની ન રહેતી હોય ને એને એકાંતિક ન કહેવાય. કેમ જે એકાંતિકની વ્યાખ્યામાં નથી બેહતું. આપણે તો હવે ગમે એને એકાંતિક માનીએ છીએ, સારી વાત છે, બીજાનો મહિમા રાખવો, પણ આપણે આપણને ન માની લેવા એમ કહું છું. આ જોવું ભલે બધા કે તમે તો એકાંતિક છો, અહીં તો એવું છે ને લહણ ડુંગળી ન ખાય ને ત્યાં તો લોકો માંડે કહેવા ચુસ્ત એકાંતિક છે, લહણ ડુંગળીને જ ખાતા કોઈ દે. હા, કોકનું માથું ખાય એનું કરવું. એકાંતિક થવું બહુ કઠણ છે. આવડી મોટી સભામાં થોડાક નીકળે ગોત્યા હોય તો માંડ. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખતા હોય એ એકાંતિક નહીં,
એની મેળે રહેતી હોય એ એકાંતિક નીકળી જવાય ને, વગર રાખી એની મેળે જ અખંડ ભગવાનમાં ઇન્દ્રિય અંતકરણની વૃત્તિઓ આસક્ત રહે ચોવીસે કલાક, એમના એકાંતિક બોલો. આપણે તો રહેતી જ નથી જણ, રાખીએ તોય એટલે સવાલ જ નથી. એક ભગત એવા છે કે એની મેળે રહે છે, એક એવા છે રાખે છે ને રહે છે, અને એક એવા છે રાખે છે તો રહેતી નથી. એમાં ત્રીજામાં આપણો નંબર, રાખે છે ને રહે છે એને વંદન, પણ એકાંતિક નહીં. વગર રાખી ઓટોમેટિક સહજ આમાં લખ્યું છે ને, સ્વભાવત એટલે કે ઓટોમેટિક એની મેળે રહે, આનું નામ એકાંતિક. લ્યો જોઈ લો તો ખરા છીએક નહીં એમ વંદન. તમે તો બધા છો જ, આ તો હું મારી વાત કરું છું. બીજાને એકાંતિક માનવામાં આપણે કોઈ દુઃખ નથી, આપણને માની લેવામાં તકલીફ બહુ છે. મનાઈ જાય છે ને, ખોટું ખોટું મનાઈ જાય, હું એકાંતિક છું, હું મુક્ત રાજ છું, હા ભગવાન મને વૈશ્ય, હવે તું ઇન્દ્રિયો અંતકરણ વૈશ્ય, ભગવાન તને વૈશ્ય છે કેવી રીતે છે? હા ભારે કરી લે. સયેવ એકાંત ઇત્યુક્તો ધર્મો નિસ્રેહ સ્પ્રદઃ તદવંત પુરુષા યેતે પ્રોક્તા એકાંતિકા બુધેહિ. કે આવા લક્ષણ વાળો જે ધર્મ છે તે જ આત્યંતિક કલ્યાણ દેનારો ધર્મ છે, અને એ ધર્મ વાળા જે કોઈ છે નર નારીઓ તે સર્વે એકાંતિક છે એમ શાસ્ત્રકારોએ વિદ્વાનોએ ડાયા સાધુ પુરુષોએ કહ્યું છે. માટે આ વાત ધ્યાનમાં લેવી. આ સત્સંગી જીવનમાં રહેલા ધર્મામૃતના શ્લોકો છે કે જે ત્યાગીઓને માટે મહારાજે કહેલું છે, ધર્મામૃતના શ્લોકો છે. આપણે એકાંતિક કોને કહેવાય એની વ્યાખ્યા સમજતા નથી. એક ભગત વર્ષો પહેલાં મને મળ્યા હતા, મને કે આજ હવારે મને છે ને આંખમાં પૂજા કરતાં કરતાં પાણી આવી ગયા, મને કે હવે હું એકાંતિક થઈ ગયો કે નહીં? મેં કીધું ન થઈ ગયો કે. મને કે કેમ નહીં? મને કેટલું હેત થયું હોય તારે ભગવાનમાં, તારે મને આહુડ આવ્યા હોય. મેં પણ એમ ન થઈ જવાય, હું કહેવું બીજું કહો. મને કે હજી નથી થયો? મેં કે ના. એવું? મને કે બે ચાર મહિનામાં થઈ જવાય? મને ખબર નહીં હું થઈ જવાય. ખબર નથી ને એટલે બીજું કઈ નહીં. એક જણા અમે વલભી પર હતા ત્યાં આવેલા, તે કે મારે પાણી પીવું છે, એટલે અમે કીધું કે હાલ તો કે એ પાણી ન હાલે, તમારું શુદ્ધ જોઈએ. પણ આ અમારું છે ઠાકોરજીને ધરાવવાનું. તો કે નહીં શુદ્ધ. તો કીધું ભાઈ નળે જ તમે ભરી લો. તો કે ના, નળનું ન ચાલે, પાઇપ લઈને કાટ ખાઈ ગયેલી હોય, અશુદ્ધ ગણાય. તો અમે ક્યાંથી કાઢશું? અમે કીધું અહીં આવો, આ ટાંકી છે, ટાંકીમાં ઉતર્યા, ત્યાંથી લોટો ભરીને પાણી પીધું. પણ અમને બધાને એનો એક મહિમા થયો. હા, અમે બધા ભેગા થઈને એને પગે લાગ્યા ને ચુસ્ત એકાંતિકનું લેબલ મારી દીધું. આ તો ચુસ્ત એકાંતિક છે, આ એટલું ચોખ્ખું પાણી પીવે છે. ભગત હારા હતા, એમાં કઈ આપણે એની ટીકા માટે એવું નથી કહેતો. પણ મારો કહેવાનો અર્થ એવો છે કે એમ પાણી પીવા માત્રથી એકાંતિક ગણાય એવું આમાં કાંઈ લખ્યું નથી. એમ આમાં કાંઈ વ્યાખ્યામાં એવું નથી આવતું. વ્યાખ્યામાં તો આટલું જ આવે છે, વગર રાખી ઓટોમેટિક એની મેળે ચોવીસે કલાક બધી જ વૃત્તિઓ ઇન્દ્રિયો અંતકરણની ભગવાનમાં આસક્ત જ રહે. ભગવાન સિવાય ક્યાંય વૃત્તિ આસક્ત થાય જ નહીં. આ એકાંતિક બોલો શું કરશો? એટલે ભલામણા એકાંતિક ન હોય તો કાંઈ નહીં, પણ કોઈક એકાંતિક હોય એની અરે છે ને એ જ રાખવું. બીજું આટલું તો કરવું, પછી એની રીત ફાવે નહીં, એની અરે પ્રીત થાય નહીં, અને ઉલટો એનો અભાવ રહ્યા કરે. ભારે ભગત તમે તો પણ આમ ધ્યાન દેતા નથી, અમારી હામું જોતા નથી. ભારે ભગત એટલે ભાઈ હવે એ ભક્તિ કરે છે, કરવા દે ને. તમારી તો પૂજા બહુ લાંબી ને, હવે ભાઈ તું કરતો નથી એ કરે અને કરવા દે ને. આ દુઃખ અહમમાં ને અહમમાં પાછા છે ને, ભક્તિ કરતા હોય એની અરે વેર કરીને બેઠા હોય. આપણે વૃત્તિ રહેતી ન હોય, કોક રાખે એમાં દાજ ચડે. પણ નકરી ભગવાનમાં જ વૃત્તિ રાખો છો, અમારા થોડીક રાખો એમ. એક જણો મને કહેતો, મને કે મારે જ ભારે ઉપાધિ થઈ, મને કે હું, મને કે આ બૈરું કુસંગી હતું એ સારું હતું, મને કે, મને કે હરિભગત થયું છે ઘનશ્યામ બેઠા જ મૂકતું નથી, કે મારે શું કરવું, મને કે, મેં કે તમારી ભેગો આવતો રહે ને બીજું શું કરવું તારે, મને કે હવે આ પેલા સારું હતું કે હા મેં તાળિયું લેતું, હવે આનું ભજનમાં પીડ્યું રહે છે કે હવે આ ઉપાધિ છે, હવે આનું કરવું હું આવું. ઘણા મા બાપ કે ને અમારા છોકરાને જરાક સત્સંગી કરો ને, કીધું ભાઈ લાવો ને શિબિરમાં, યુવા શિબિરમાં એ છોકરાને મોકલે અને છોકરાને એ સુખ આવે, મજા આવે ને ભક્તિ જામે, પછી તો છોકરો માંડે સત્સંગ કરવાની સેવા કરવા. નવ દિન બદલે પછી બધું હંકેલવા, બે દી પાછો રહે એનો બાપાનો બાટલો ફાટે, પછી રળવાનું હોય કે નહીં, પછી શિબિર પૂરી થઈ જાય તો હાડે નિયા પીડી રહ્યો છો, ગામ આખું ઘેરે આવી ગયું હતું, ત્યાં શું તમે કરો છો ભાઈ, બધું હમુ નમુ કરતા સંતોએ કીધું, તે સંતોએ કીધું, તે સંતોએ, પછી અમે કે નહીં સાંભળવાનું, સંતો કે જ કરવાનું, આ હારા નો હરિભગત થયા હોત તો સારું હતું. લે તરકારી કુસંગી, બીજું શું, હરિભગત થયા તો ઉપાય થઈ, એટલે આવું. ઘણા તો આવીને કહે છે આને થોડોક ઓછો કરી દો સત્સંગ, આટલો બધો તમને નહોતો કરાવવાનો કીધો, તો કેટલો, બસ મારા જેટલો. બધાને પોતાના કુટુંબીઓ પોતાના જેટલો જ સત્સંગ રાખે તો ગમે, એના જેટલી જ માળા ફેરવાની, એના જેટલી જ પૂજા કરવાની, એના જેટલું જ શિબિરમાં રોકાવાનું, એના જેટલો સત્સંગ કરવાનો, એના જેટલી સેવા શ્રદ્ધા નિષ્ઠા, એટલું જ વધારે નહીં રાખવાનું. વધારે રાખે તરત વહુમું લાગે, વધારે કેમ, તને પૂછાવી ને, તું નથી કોઈનો ધણી, ધણી એક સ્વામિનારાયણ જ છે, મફતિયા કોડા માલિક થઈને બેહીજામાં જેને તેનો હલવાઈશ, તું તારા હાથમાં અંતે કાંઈ રહેવાનું નથી, તું દાસ જ છો, બધા એક હરખા જ છીએ આપણે સ્વામિનારાયણ આગળ, સ્વામિનારાયણ એક જ માલિક છે, પણ હવે આ લોકની રીતે આપણે છે તે કાંઈક આમ તેમ ગણાતા હોય કંઈક સંબંધમાં, એટલે બહુ પાવર કરતા હોય, ખબર વિનાના, બીજું કાંઈ નહીં, અજ્ઞાની છીએ ને એટલે ઉપાધિ છે બધી. ભગવાન સ્વામિનારાયણે એક એકાંતિક ભગત ગોતવો હોય તો કઠણ પડે, એને બદલે ધરતી ઉપર અનેક એકાંતિક ભક્તોનું નિર્માણ કર્યું, આજ એનું સર્વોપરીપણું બતાવે છે. નો થાય કર્યા મહારાજે એવા કર્યા, કંઈક કરી મેળ્યા એવા, બોલો, અખંડ વૃત્તિ આપો આપ આપ મેળે ભગવાનમાં રહે એવા કંઈક ભક્તો ઊભા કરી નાખ્યા મહારાજે. 49 વર્ષમાં જો ઢગલા મોઢે થતું હશે, અરે આપણાથી એક મંદિર જતો નથી થતો, મરી ગયા આજ કે મારી મરીને બાળમંડળમાં જાને યુવા સભામાં જતો હોય નથી કોઈ ગાંઠતું, એમાં એકાંતિક છે ન થાય, કોઈ બીડી કોઈ છોડતું નથી, પડી કે સાય મૂકતું નથી. ઓલ્યાને હું પૂછી આવ્યો, મેં કીધું અહીં કોઈ સા પીવા આવે તો કે સવારમાં 5 લિટરની કેટલા, મને કાંઈ કીધું, મેં કીધું આ બધા આમાં છે એવા, હવે આ છેલ્લી વારની પડી મૂકો, આજ નીમ લ્યો જે પીતા હોય, કે ચા બન કરો, હું ભલામણ છું એની જરૂર છે, અમથા અમથા હું કામ હેરાન થાવ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને આપણે હવે એ હવારના પોરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાને બદલે ડોળિયાના હબડ હબડ હબડકા લેવા, એ હવારના પોરમાં અલ્પાહારે જવું પડે, ચા ચા કરતા કરતા એના કરતા મૂકી દો ને હાલે એવું છે. જોકે એવું ડેન્જર વ્યસન નથી, પણ તોય આપણે વ્યસનની જરૂર હું છે કે જેના વિના હાલે ને એ બલા ન જોઈ, મુક્ત થવું એને મુક્ત જ થવું ને, બીજું હું. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર આવી વાલે સત્સંગ થાપ્યો ને આવા એકાંતિકો ઊભા કર્યા હો. જો ને ભગવાન સ્વામિનારાયણ વડતાલ જતા હતા, વચ્ચે પેલું ભાલમાં વટામણ ગામ આવ્યું, ત્યાં રતનજીભાઈ કરીને હરિભગત હતા, એની બા ગુજરી ગયેલા, તે એનું 12મું હતું ને જમણવાર હતો, તે મહારાજને સંતો જઈ ચીડ્યા, તે પછી ઉતારો આપ્યો ને હરિભગત હતા એટલે મહારાજને હાંસવા રસોઈ કરાવી ને બધાને જમાડ્યા, અને પછી મહારાજ ત્યાંથી નીકળ્યા, બધા વળાવા આવ્યા, તે મહારાજે બધાને આમ નામ દઈ દઈને પાછા વાળ્યા, પણ રતનજીભાઈને પાછા ન વાળ્યા, તે તો વાંહે વાંહે હાલી નીકળ્યા. મહારાજ ભાઈ આવ્યા ઠેઠ, પછી હાથ જોડ્યા કે મહારાજ મને આજ્ઞા, તો કે હવે તમારે સંસારમાં રહેવાનું નથી, અમારી સેવા મળ્યો ત્યારે કે તો સેવામાં એ સેવામાં આજીવન રહ્યા એનું નામ જ રતનજી બાપુ ભગવાન સ્વામિનારાયણના પાર્ષદમાં એ મુખ્ય ગણાના. આટલી વાતમાં ભગવાનને અર્પણ થઈ ગયા. બોલો કેવો ભગવાન પુરુષોત્તમનો પ્રતાપ છે. લંગાળા ગામના હતા આહિર ભગત, દાના ભગત એનું નામ હતું. સમજ્યા? ગઢડે મહારાજને દર્શને ગયા બે માણા. એ મહારાજ કે હો 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 હો, આ તો આગલા જન્મના બે જણા ગોપ ગોપી છે. કેસ કૃષ્ણ અવતારમાં હતા અને બેયને ખુમારી સડી કે આપણે તો કૃષ્ણ અવતાર વખતના જૂના ભગત કેસ, અને હવે ઘર સંસારમાં વિષયમાં વાસના રાખી તો ધિકાર છે. આપણે તો જૂના કૃષ્ણ અવતાર વખતના. બે માણાએ પાણી લીધું કે આજથી સંસારના શું ખરામ બોલો. અને બે જણા સાંખી યોગ ધર્મ પાળી અને અખંડ ભજન કરવા માંડ્યા. આવા કંઈક ભક્તો નિર્માણ કર્યા સ્વામિનારાયણ ભગવાને. અને આવા ભક્તો, આવા સંતો, આવો સંપ્રદાય, આ બધી રીત જોઈ ત્યારે કેટલાક બીજા મતવાળાને, બીજા ધર્મગુરુને, આચાર્યોને, સાધુ સંતોને જરા તકલીફ થઈ હતી. કેમ જે એમના બધા શિષ્યો ખ્યાંય ગયા હતા સ્વામિનારાયણમાં, એટલે એમણે થોડી મારઝૂડ કરેલી, ઉપાધિ કરેલી, અને સ્વામિનારાયણની આબરૂ ઘટાડવાના પ્રયત્નો કર્યા. ખોટી ખોટી અફવાઓ સ્વામિનારાયણની ઉડાડી, એવું બધું થયું હતું. અને એ તો દર કાળમાં થાય. કોઈ પણ ક્રાંતિકારી માણસ થાય ત્યારે એની આબરૂ ડાઉન કરવા માટે ઘણાય બીજા બધા તૈયાર થાય જ, હવાય ત્યાં મારે જ. કાંઈ વળે નહીં પણ જીવનો સ્વભાવ છે ને કે આ બધાથી મારવી યોજાય, એટલે કંઈક કરો કંઈક કરો એમ. હાથી હાથી હેરાન થઈને કૂટાય. પણ આપણે તો બહુ ભાગ્યશાળી છીએ, પરમાત્મા શ્રી હરિમાં નિષ્ઠા થઈ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.